प्रवचन नंबर 375 तारीख 8-10-87 56 मिनिट नियमसार गाथा 40 तथा श्लोक 55।
કોળિયું હોય ને કોળિયું ટક ટક થતું હોય એમાં એ પ્રકાશ દ્વારા પણ એ દીપક જણાય, કોળિયું જણાય નહીં, પ્રકાશ દ્વારા પ્રકાશક એવું દીપક જણાય. એમ કેવળ જ્ઞાન વડે કેવળ શુદ્ધાત્માને જાણે, કેવળી પરમાત્મા પોતાના કેવળ જ્ઞાન વડે અનંત જ્ઞાન જેને પ્રગટ થયું છે, સર્વજ્ઞ વિતરાગ પરમાત્મા છે, એને કેવળ જ્ઞાન વડે પોતાના શુદ્ધાત્માને કેવળ શુદ્ધાત્માને જાણે, તેને કેવળી કહેવામાં આવે છે. અને શુદ્ધ જ્ઞાની શુદ્ધ જ્ઞાન વડે કેવળ શુદ્ધાત્માને જાણે, તેને શુદ્ધ કેવળી કહેવામાં આવે છે. એ કેવળી છે અને બીજા શુદ્ધ કેવળી છે. કેવળીની વ્યાખ્યા શું ને શુદ્ધ કેવળીની વ્યાખ્યા શું? કેવળી પરમાત્મા એને કહેવાય, અત્યારે શ્રીમંદ ભગવાન આદિ વિશે શંકર બિરાજમાન છે, જ્યાં લાખો કેવળી છે, લાખો લાખો કેવળી છે. એ કેવળી પરમાત્મા કેવળ જ્ઞાન વડે નિજ શુદ્ધાત્માને જાણે છે, અનુભવે છે. અને મુનિરાજ શ્રાવક અને અવિરત સમય દ્રષ્ટિ ગ્રહથી એ પોતાના શુદ્ધ જ્ઞાન વડે પોતાના શુદ્ધાત્માને જાણે છે. એ કેવો જાણે છે કે કેવડી જાણે છે, એવો શું કહ્યું? પછી ઓલી ચીપટી બધી આવે, ચીપટી બજારમાંથી મળે છે, ખૂબ પ્લાસ્ટિક. કેવળી પરમાત્મા જે અત્યારે શ્રીમંદ રાજીવી ચેતશંકર બિરાજમાન છે મહાવીર ક્ષેત્રમાં, એના નામ ઠામ બધા છે, એક કરોડ કરોડનું આયુષ છે, અબજો વર્ષ પ્રયા છે, અબજો વર્ષ. એ કેવળી પરમાત્મા અજંત પરમાત્મા કેવળ જ્ઞાન વડે કેવળ શુદ્ધાત્માને જાણે છે. કેવળ શુદ્ધાત્માને જાણે એને કેવળી પરમાત્મા કહેવાય. અને સાધક મોક્ષ માર્ગમાં રહેલા સાધકો, આચાર્ય ઉપાધ્યાયની સાધુ અથવા નીચલી ભૂમિકામાં શ્રાવક, એનાથી નીચલી ભૂમિકા ગ્રહસ્થની અવિરત સમય દ્રષ્ટિ, એ સાધક પોતાના શુદ્ધના જોડે, શુદ્ધ જ્ઞાન વડે એટલે દ્રવ્ય શુદ્ધ વડે નહીં, દ્રવ્ય શુદ્ધ એટલે કે ભાવ ઇન્દ્રિય વડે નહીં, ભાવ ઇન્દ્રિયને દ્રવ્ય શુદ્ધ કહેવાય. અને આને દ્રવ્ય શુદ્ધનો નિમિત્ત કહેવાય, આને પણ દ્રવ્ય શુદ્ધ કહેવાય અને ભાવ ઇન્દ્રિયને પણ દ્રવ્ય શુદ્ધ કહેવાય. અને ભાવ શુદ્ધ કોને કહેવાય? કે જે આત્માને આશરે અતિન્દ્રિય જ્ઞાન સ્વરૂપ થાય એને ભાવશુદ્ધ જ્ઞાન કહેવામાં આવે છે. એ ભાવશુદ્ધ જ્ઞાન વડે કેવળ શુદ્ધાત્માને જાણે છે, માટે તેને શુદ્ધ કેવળી પરમાત્મા કહેવામાં આવે છે. કેવળી પરમાત્મા કેવળ જ્ઞાન વડે નિજ શુદ્ધાત્માને જાણે, પોતાના આત્માને જાણે. અને શુદ્ધ જ્ઞાની નીચલી ભૂમિકાવાળા ગ્રહસ્થી શ્રેણિક મહારાજા અત્યારે નરકની અંદર છે, પણ એ પોતાના શુદ્ધ જ્ઞાન વડે પોતાના શુદ્ધાત્માને જાણી અને આનંદનું વેદન કરે છે. એ કહે છે કે એ કેવળ જ્ઞાનમાં જે જણાય જેવો આત્મા, એવો જ શુદ્ધ જ્ઞાનમાં જણાય, એના વિષયમાં કંઈ તફાવત નથી. કોળિયાના દીવા વડે પણ દીપક જણાય અને ટ્યુબલાઇટ વડે પણ દીપક જ જણાય. એનો પ્રકાશના પાવરમાં એના દીપતા હોય, 100% પ્રકાશ અને 10% પ્રકાશ પર્યાયમાં, પણ એ પર્યાય જે છે એની અવસ્થા છે એ દીપકને જાહેર કરે છે. એમ અનંત અનંત કાળ વીતો, અંતર્મુખ થઈને શુદ્ધ જ્ઞાન વડે નિજ શુદ્ધાત્માને એણે જાણ્યો નહીં. અને અનંતકાળથી પોતાના આત્માને જાણવાનું છોડી અને પરને જાણવા રોકાણો તો ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થતા પરને પોતાનું માને આ ઇન્દ્રિય જ્ઞાન મોહ સહિત જાણે છે. અતિન્દ્રિય જ્ઞાન મોહ રહીત જાણે છે. મોહ રહીત પણ અત્યારે ગ્રસ્તવસ્થામાં થઈ શકે છે. રાગને સહી જાય, મોહ નીકળી જાય. મોહ એટલે મારા પણ શ્રદ્ધાનો દોષ એને મોહ કહેવાય. એવો શુદ્ધાત્મા અનંતકાળથી જાયેલો નથી એ જાણવાથી ધર્મની શરૂઆત થાય છે. શાસ્ત્ર જાણવાથી ધર્મની શરૂઆત થતી નથી. વ્રતને તપને નિયમને જાત્રાને એ બધા શુભ ભાગ છે, શુભ રાગ. એ શુભ ભાવ દ્વારા આત્મા જાણી શકાતો નથી. એવો શુદ્ધાત્માનું સ્વરૂપ શું છે એ બતાવનારો આ અધિકાર ચાલે છે. એમાં 55 નંબરનો શ્લોક છે, બોલો સ્પષ્ટ. પ્રાણીઓને એના શુદ્ધ સ્વરૂપની વાત કરે છે કે તારો આત્મા આવો છે, તું માની રહ્યો છો એવો તારો આત્મા નથી. સર્વજ્ઞ ભગવાને જોયો એવો તારો આત્મા છે, અને અમે પણ જોયો અમારા આત્માને એવું પણ તારો આત્મા એના જેવો જ છે. કહે છે કે જે એટલે શુદ્ધાત્મા પ્રીતિ અપ્રીતિ રહિત છે. આ ઠીક છે ને આ ઠીક છે, આ ઠીકની કલ્પના અને અઠીક છે એવી જે કલ્પના પ્રીતિને અપ્રીતિ એવા જે વિકલ્પ ઉઠે છે, એવા જે ભાવ વિભાવ ભાવ ઉઠે છે, ઠીક અઠીકની કલ્પના, આ ઠીક છે પ્રીતિ કરવા યોગ છે, આ ઠીક નથી અપ્રિય છે પ્રીતિ કરવા યોગ નથી, એવા બે પ્રકાર પ્રીતિ અપ્રીતિના જે ભાવો થાય છે, ભાવ વિકાર કષાય ભાવો થાય છે. એ કહે છે કે ભગવાન આત્મા એ પ્રીતિ ને અપ્રીતિ એ બે પ્રકારના ઠીક અઠીકની કલ્પનાથી રહી શાશ્વત પદ છે. અત્યારે ઠીક અઠીકની કલ્પના જ્યારે થાય છે ત્યારે એ ઠીક અઠીકની કલ્પનાથી પાર ભગવાન આત્મા અંદર શાશ્વત છે. ઠીક અઠીકના પરિણામો એ નાશવાન છે. ઠીક અઠીકના પરિણામ એક તો વિભાવ છે, બીજો એ નાશવાન ભાવ છે, અને એનાથી રહિત એ પરિણામથી રહિત શાશ્વત પદ છે. આત્મા તો નિત્ય ધ્રુવ શાશ્વત અનાદિ અનંત રહેલો છે, છે છે ને છે. પ્રીતિ અપ્રીતિના ભાવ છે અને આત્મા છે છે ને છે, બેમાં ફેર. પ્રીતિ અપ્રીતિનો ભાવ સમયવર્તી છે અને ભગવાન આત્મા ચિકાળવર્તી છે. એ કોઈ દી એનો નાશ થતો નથી. અવિનાશી તત્વ છે માટે શાશ્વત છે. જે શાશ્વત છે તે હું છું તે નાશવાન પ્રીતિ અપ્રીતિના ભાવો એ મારાથી રહી છે, તેથી તે હું નથી. જે આગળ જે નિશેષપણે કંઈ પણ બાકી રાખ્યા સિવાય નિશેષપણે અંતર્મુખ અને નિર્ભયપણે પ્રકાશમાં નેવા સુખનો બનેલો છે, આ આત્મા સુખસાગર છે, જે મુંબઈમાં એક બિલ્ડિંગનું નામ સુખસાગર છે, ચોપાટી જતા રસ્તામાં આવે છે, સુખસાગર લખેલું છે. એમાં ભગવાન આત્મા સુખસાગર છે. તો સિદ્ધ ભગવાનનો આત્મા સુખથી ભરેલો છે અને સંસારી આત્મા દુઃખથી ભરેલો છે કે ના? એમ નથી. જેમ સિદ્ધ પરમાત્માનો આત્મા સ્વભાવે સુખસાગર સુખમય છે, એમ પ્રત્યેક જીવનો મૂળ સ્વભાવ, શક્તિનો સ્વભાવ એ સુખથી ભરેલો છે. દુઃખ છે એ પર્યાયમાં થાય છે અને એ પ્રીતિ અપ્રીતિના પરિણામ જે દુઃખદાયક છે એનાથી આત્મા રહિત છે. આ રહિત ને સહિતની રમત છે. આ રહિત ઉપર ધ્યાન નથી ગયું, સહિતમાં અટકી ગયો. પરિણામથી આત્મા સહિત છે એમાં એટકો. તત્વાર સૂત્ર ભણ્યો એમાં પર્યાયથી સહિત પ્રવૃત્તિસાર ભણે. તત્વાર સૂત્ર ધવલ માધવલ જય ધવલ એ પર્યાયથી સહિત, પર્યાયથી સહિત, પર્યાયથી સહિત એ આગમ પ્રમાણની વાત કરે. હા, પણ આ ભગવાન આત્મા પરિણામથી રહિત છે એ તો કોઈ દ્રવ્યાની યોગના શાસ્ત્રો ભેદ જ્ઞાનની ભૌસી જેમાં બને અને જેમાં અભેદ આત્માનો અનુભવ થાય એવા શાસ્ત્રો ઓછા. શુદ્ધ નયનો ઉપદેશ વિરલ, શુદ્ધ નયનો શુદ્ધાત્માનો ઉપદેશ પણ વિરલ, ક્યાં ક્યાં અને એના શાસ્ત્રો પણ ઓછા. વ્યવહારના શાસ્ત્રો ઢગલાબંધ લાખો કરોડો અને નિશ્ચયના યથાર્થ આત્માના સ્વરૂપને બતાવનારા શાસ્ત્રો ઓછા. અહીંયા કહે છે કે તારો આત્મા અત્યારે જે ઠીક ઠીકની કલ્પના તો કરી રહ્યો છો, આ મને ઠીક છે, આ ઠીક, આ ગમતું ને અણગમતું, ગમો ને અણગમો, આ મને ગમે છે ને આ નથી ગમતું. સાડી લેવા જાય મીઠાભાઈ ને ત્યાં બહેનો, કે આ સાડી મને નથી ગમતી, ના ગમે છે, ગમો ના ગણવું, આ ગમતું ને અણગમતું એવા જે વિકલ્પ ઉઠાવતું એ તારા એ ભાવથી તારો શુદ્ધાત્મા બીજ રહી છે. તેથી એ ભાવ તારા નથી અને તું એનો કરનાર નથી, ખરેખર તું એનો જાણનાર પણ નથી.
એ જ સમયે
તારો સ્વભાવ એને જાણવા રોકાવું એ તારો સ્વભાવ નથી. એનું કરવું તારા સ્વભાવમાં નથી અને એનું જાણવું તારા સ્વભાવમાં નથી. એના કેમ કે જે જેનાથી ભિન્ન હોય એનું કરવું ને જાણવું સ્વભાવમાં ન હોય. રહી છે પાઠ છે. ભગવાન આત્મા અંતર વિરાજમાન છે. જ્ઞાન ને આનંદ સુખ સાગરનો બનેલો આ નિશેષ પણ અંતર્મુખ, પર્યાયનું વિશેષણ નથી પણ એ દ્રવ્યનું વિશેષણ છે. કંઈ પણ બાકી રાખ્યા સિવાય અંતઃતત્વ અંતર્મુખ છે. અંતઃતત્વ અંતર્મુખ છે અને નિર્ભેદ, જેમાં જ્ઞાન દર્શન ચારિત્ર સુખ એવા ગુણ ભેદનો પણ જેમાં અભેદ અભાવ છે. નિર્ભેદ અભેદ, જેમ સોનામાં ચિકાસ વિરાસ આદિ એના ગુણો છે પણ અભેદ વસ્તુ સોનું છે, એમાં આત્મા જ્ઞાન દર્શન ચારિત્ર સુખ આદિ ગુણો અંદર છે. પ્રભુત્વ શક્તિ, વિભુત્વ શક્તિ, દશી શક્તિ એવી અરી અનંત શક્તિ ગુણશક્તિથી વિરાજમાન છે, પણ એ નિર્ભેદ અભેદ વસ્તુ છે. પ્રકાશમાન એવા સુખનો બનેલો છે, દુઃખનો બનેલો આત્મા નથી. દુઃખ ભિન્ન છે અને સુખમય આત્મા ભિન્ન છે. દુઃખ તત્વ આતૃ તત્વ છે, મલિન તત્વ છે અને સુખમય આત્મા એનાથી ભિન્ન છે. બે બોલ કયા? તૃતીય પ્રતિથી રહીત છે એમ કહ્યું, નાસ્તિક કહ્યું, પછી અસ્થિથી વાત કરી કે સુખનો બનેલો છે એ અસ્થિ વાત કરી. જે નભમંડળ સમાન આ આકાશ છે ને, આકાશ એને નભ કહેવાય, નભમંડળ. નભમંડળ સમાન આકૃતિવાળો અર્થાત નિરાકાર અરૂપી છે, એમ આકાશ અરૂપી છે એમ ભગવાન આત્મા અરૂપી છે. એમાં સ્પર્શ સ્કંદ ને વર્ણ નથી. ઉદગમમાં સ્પર્શ સ્કંદ વર્ણ હોય ભૌતિકમાં આ અભૌતિક શાખા એમાં આત્મા અરૂપી છે, એમાં એનું કોઈ રૂપ નથી કે આંખે દેખાય, આંખે દેખાય નહીં, કાને સંભળાય નહીં, જીભે ચખાય નહીં, નાકથી સૂંઘી શકાય નહીં આત્મા, અને સ્પર્શ ઇન્દ્રિય વાળે એ જાણી શકાય નહીં કેમ કે આત્મા અરૂપી છે. ભાષા બોલતો નથી, એને શરીર નથી, એને કાન નથી, સાંભળતો નથી, અરૂપી આત્મા છે. જેમ આકાશ અરૂપી છે એમ તારો આત્મા અરૂપી છે. ત્રણ વાત કરી. હવે આગળ ચૈતન્ય અમૃતના પૂરથી ભરેલું જેનું સ્વરૂપ છે, એમાં જેમ પાણીના પૂર હોય એમાં આત્માની અંદર ચૈતન્ય ચૈતન્ય રસ ભરેલો છે, અંદરનો જ્ઞાન રસ ભરેલો છે. સુખનો ભરેલો કયો તો હવે ચૈતન્ય અમૃતનું પૂર, ચૈતન્ય એ અમૃત છે. અમૃત એકવાર જ્ઞાનનો રસ પીવે તો કોઈ કાળે મરે નહીં. અમૃતનું પાન કર્યા પછી જીવ મરતો નથી. એમ એક વખત અંતર્મુખ થઈને એ ચૈતન્ય અમૃતનું એકવાર પાન થયું તો એને જન્મ ને મરણ બધા મટી જાય છે, અને અલ્પકાળમાં એ અરિયંતને સિદ્ધ પરમાત્મા બને છે. એવો આત્માનો સ્વભાવ છે. ચૈતન્ય અમૃતના પૂરથી ભરેલું જેનું જેનું એટલે આત્માનું. આ પોતાની વાત ચાલે છે, બીજા આત્માની વાત નથી, સિદ્ધાત્માની વાત નથી, અરિયંતની વાત નથી, આચાર્ય ઉપાધ્યાય સાધુની વાત નથી. પ્રત્યેક આત્મા આવો છે, તારો આત્મા આવો છે, એને શ્રદ્ધા જ્ઞાનમાં લઈને તો અનુભવ કરી લે તો ભવનો અંત આવી જશે. ભવ કહો કે દુઃખ કહો, દુઃખનો અંત આવશે. કેમ કે સુખ બધાને જોઈએ છીએ, સુખ ચાહે છે અને દુઃખને કોઈ ચાહતું નથી. દુઃખને કોઈ ચાહે આ રમણભાઈ વખારી આવ્યા, બોલો અહીંયા સ્વાધ્યાય માટે જોઈજો, આવું બધું બનાવ બની ગયો વિચાર આવ્યો. હા,
ફૂડ પોઈઝન થઈ ગયું.
હા, ફૂડ પોઈઝન થઈ ગયું. ભાઈ વાત કરી, આ તકલીફ છે, ખવાય જ નહીં ખરેખર. એમના દીકરે તો ખાવું જ નહીં. એને શું હવે છે, એને તો એને કંઈક કહું કંઈક. ભગવાન આત્મા અમૃત સમાન છે. એક વખત અંતરમાં જઈને આત્માના દર્શન કર તો હોસ્પિટલમાં દાખલ નહીં થવું પડે, કેમ કે શરીર જ ન મળે. સિદ્ધ અવસ્થા થઈ જાય, શરીર મળે તો હોસ્પિટલમાં દાખલ થવું પડે ને. અશરીરી થવાનું આશા તો છે. 2000 વર્ષ પહેલા દિગંબર સાધુ થયા છે, જેને એના પૂર્વ ભવના સ્વર્ગનો દેવ આવીને શ્રીમંદર ભગવાન પાસે લઈ ગયા. 8 દિવસ ત્યાં રહ્યા, વાણી સાંભળી, ત્યાંથી આવી અને શાસ્ત્રી રચના આ કરી છે. તાળપત્ર એના ટીકાકાર આચાર્ય ભગવાન ભાવિ તીર્થંકર છે. આ ટીકાકાર છે ને એ ભવિષ્યમાં તીર્થંકર થવાના છે, તીર્થંકર થવાના છે એમ ખબર પડતી હશે. કેમ કે અત્યારે તો કેવળી નથી, કોઈ મનોપર વિજ્ઞાની નથી, કોઈ અવધિજ્ઞાની અત્યારે નથી, અને ખબર પડી જતી હશે કે હું તીર્થંકર થવાનો છું. કે હા, ખબર પડે છે, જ્ઞાનની શક્તિ અચિંત્ય છે, જગતને જ્ઞાનનો વિશ્વાસ નથી. જો 212 નંબરનો કળશ છે, પોતે લખે તો પોતાના જ્ઞાનમાં આવી ગયું છે, એને કોઈને પૂછીને નથી લેખવું. અંતર પૂર્ણ થાય છે, ભવિષ્યની પર્યાય, ભવિષ્યની પર્યાયનો વર્તમાનમાં ભાગ થાય એને દ્રવ્ય નિક્ષેપ કહે છે. નયનો વિષય છે, નય છે જ્ઞાન છે, નય છે એ જ્ઞાનનો અંશને નહીં કહેવાય. અને આ આત્મા છે એ દ્રવ્ય છે, આત્મા છે કે દ્રવ્ય છે ને એની જ્ઞાનની અવસ્થા તેને નહીં કહેવાય. એ જ્ઞાન દ્વારા પોતાની શક્તિમાં રહેલી પર્યાય એનું વર્તમાનમાં એને જ્ઞાન થઈ જાય. નયનો વિષય નિક્ષેપ છે. નિક્ષેપ એટલે જ્ઞેયના ભાગને નિક્ષેપ કહેવાય અને જ્ઞાનના સુજ્ઞાનના ભાગને નહીં કહેવાય. એ પોતે લખે છે. બસો બાર છે કેમ? એકસો બાર ની બે એકસો બાર કહે. જો શુદ્ધ દ્રષ્ટિવંત સમ્યક દ્રષ્ટિ જીવ એમ સમજે છે કે પરમ મુનિને તપમાં, નિયમમાં, સંયમમાં અને સચ્ચારિત્રમાં સદા આત્મા ઉર્ધ રહે છે. આ ક્રિયા મુખ્ય નથી રહેતી, ક્રિયા હોય છે પણ ક્રિયામાં ભગવાન આત્મા મુખ્ય રહે છે. આત્મા મુખ્ય છે અને ક્રિયા ગૌણ થઈ જાય છે. આ ક્રિયા વિતરાગી ક્રિયા છે, હો શુભભાવની ક્રિયા નહીં. તપ, નિયમ, સંયમ અને સચ્ચારિત્ર સદા, એમાં સદા આત્મા ઉર્ધ રહે છે. સમ્યક સ્નાન ચારિત્રના પરિણામ પ્રગટ થાય છે પણ સમ્યક સ્નાન ચારિત્રના મોક્ષ માર્ગના પરિણામ મુખ્ય થતા નથી. એ પરિણામમાં આત્મા મુખ્ય રહ્યા કરે છે. આત્મા મુખ્ય રહે છે માટે મોક્ષ માર્ગ ટકે છે. જો પર્યાય મુખ્ય થાય તો મોક્ષ માર્ગનો અભાવ થઈ જાય. ઉર્ધ શબ્દ પડ્યો છે. મોક્ષ માર્ગ ઉર્ધ દઈએ તો ગૌણ રહે, મુખ્ય તો ભગવાન આત્મા હે. આત્મા ઉર્ધ રહે, ઉર્ધ એટલે મુખ્ય. અર્થાત દરેક કાર્યમાં, જો કૌંસમાં ખુલાસો, અર્થાત દરેક કાર્યમાં એટલે વિતરાગી કાર્યમાં, આ પાંચમા વર્ષનું કાર્ય એનું નથી. દરેક કાર્યમાં સત્કારિત્ર છે ને, હા, નિશ્ચય રત્નત્રીના પરિણામમાં દરેક કાર્યમાં નિરંતર, ઓહો નિરંતર રાતે દિવસ, તો હા શુદ્ધાત્મા દ્રવ્ય જ મુખ્ય રહે છે. એની દ્રષ્ટિમાં પણ શુદ્ધાત્મા મુખ્ય છે, એ પરિણામ કાર્ય મુખ્ય નથી. કાર્યમાં કારણ મુખ્ય છે, કાર્યનું જે કારણ શુદ્ધાત્મા દ્રવ્ય છે તે મુખ્ય રહે છે. કોઈ નિવૃત્તિ લીધી હોય, નિવૃત્તિ અને પાંચ પંદર લાખ રૂપિયા બેંકમાં વ્યાજે મૂકી દીધા હોય અને વ્યાજ આવ્યા છે, તો એમાં એને મુખ્યતા મૂડીની હોય કે વ્યાજની હોય? મૂડી હોય તો વ્યાજ આવે ને, સમજાય છે? કઈ આ વેપારીનો દ્રષ્ટા ગોસરભાઈ, વ્યાજ મુખ્ય ન હોય, મૂડી છે તો વ્યાજ આવે છે. તો મૂડીની મુખ્યતા હોય ને ભાઈ, મૂડી ન જાય ભલે વ્યાજ ઓછું આવે, વ્યાજ ઓછું આવે વધારે આવે એનો વાંધો નહીં, પણ મૂડી હશે તો વ્યાજ આવશે. એમ દ્રષ્ટિ દ્રવ્ય ઉપર હોય તો જ મોક્ષ માર્ગ ટકે છે અને મોક્ષ થઈ જાય છે. ભગવાન આત્મા એ મૂડી છે, પૂંજી છે, અને સમય કૃષ્ણના ચારિત્રના પરિણામ જે આનંદ આવે છે એનું વ્યાજ છે. વ્યાજનો ભોગવટો હોય, મૂડીનો ભોગવટો ન હોય, એમ દ્રવ્ય સ્વભાવનો ભોગવટો ન હોય પણ દ્રવ્યને આશરે જે આનંદ આવે એ મૂડીનું વ્યાજ એનો ભોગવટો હોય. સાધકને દાખલો બરાબર ને, આ તો ઇન્કમ ટેક્સ ના વતી છે, એ તો બધી ખબર હોય ને,
ક્લિયર ને ભાઈ દાદા.
એમ અહીંયા કે છે કે અમે મોક્ષ માર્ગમાં છીએ, સમ્યક દ્રષ્ટિના ચારિત્રના પરિણામ અમને પ્રગટ થઈ ગયા છે, પણ એ પરિણામ અમને મુખ્ય નથી. અમને ગૌણપણે જાણીએ છીએ, એને ગૌણપણે જાણીએ છીએ પણ મુખ્યપણે તો ભગવાન આત્મા ઉર્ધ્વપણે અમારો આત્મા છે. અમને પર્યાયની મુખ્યતા આવતી નથી, દ્રવ્યની મુખ્યતામાં પર્યાય ગૌણ થઈ જાય છે. ભગવાન આત્માને મુખ્યપણે જાણીએ છીએ અને પર્યાયને ગૌણપણે જાણીએ છીએ. ગૌણપણે જાણીએ છીએ એટલે એમાં ઉપાદે બુદ્ધિ થતી નિરંતર. આ ધર્મની સાચી વાત જ સાંભળવા મળે. કે બિચારા ધર્મ કરે, કોઈને ફૂટી ગયા, કોઈને નમણે કે સત્ય વાત સાચી વાત કામ ઉપર મળે. અહીંયા આચાર્ય ભગવાન કહે છે કે તો એમ સિદ્ધ થયું કે રાગના નાશને લીધે અભિરામ એવા તે ભવ ભય હર ભાવિ તીર્થાદિનાથને આ સાક્ષાત સહજ ક્ષમતા ચોક્કસ છે. ભાવિ પોતે લખી પોતા માટે કે ભવ ભય હર ભવના ભયનો નાશ કરનારો થઈ ગયો છે ભાવ મોહનો નાશ, અને અમે ભાવિ તીર્થાદિનાથને આ સાક્ષાત સહજ ક્ષમતા ચોક્કસ છે. આ વિષમતા ગઈ ને ક્ષમતા રહી. આધિ વ્યાધિ ઉપાધિ ગઈ અને સમાધિ થઈ. આધિ વ્યાધિ ઉપાધિ ને સમાધિ ત્રણ વાત પેલા કરી હતી. આધિ આધિ એટલે માનસિક, આધિ એટલે માનસિક ચિંતાને આધિ કહેવાય. વ્યાધિ એટલે શરીરની વ્યાધિ, જેમ હમણાં વખારિયાભાઈને એટલે કહ્યો ને તકલીફ તકલીફનો, એની વ્યાધિ કહેવાય. અને ઉપાધિ એટલે બાર કેસના લગતા થાય, બહારના પ્રતિકૂળતા, દીકરાઓ હેરાન કરે અને નોખા ખાવાનું કરે, કઈ ધમાલ બહારની ચાલતું હોય એને આધિ વ્યાધિ ને ઉપાધિ કહેવાય. બહારની એ ત્રણનો અભાવ જેને થાય એને સમાધિ થાય. આધિ વ્યાધિ ને ઉપાધિ એનાથી રહી શુદ્ધાત્મા એનું લક્ષ કરીને એનો અનુભવ કરે તેને સમાધિ ચોક્કસ છે. ક્ષમતા કહો કે સમાધિ ચોક્કસ છે. વિષમભાવ ગયો ને ક્ષમતાભાવ પ્રગટ થયો એ નીચે લખે છે. અભિરામ મનોહર સુંદર ભવ ભયના હરનારા, ભવ ભય ભવના દુઃખને હરનારા. ભવમાં દુઃખ હોય, ચાર ગતિનો ભવ છે ને એ દુઃખમય છે, ચાર ગતિ દુઃખમય છે. ભવ ભયના હરનારા એવા આ ભાવિ હો એમ લખે છે. આ ભાવિ અહીંયા હાથ મૂક્યો એને પોતે પોતાથી વાત કરે છે. આ ભાવિ તીર્થંકર, તીર્થંકરે રાગનો નાશ કર્યો હોવાથી તે મનોહર સુંદર છે. ખબર પડે છે કે હું તીર્થંકર થવાની એમ જ્ઞાનમાં આવી જા. અલૌકિક શાસ્ત્ર નિયમસાર શાસ્ત્ર છે, અમને ઉર્ધ તો આત્મા છે. ભલે જ્ઞાન ગમે એટલું પ્રગટ થઈ ગયું, અવધિ જ્ઞાન ને મનોપર્ય જ્ઞાન, પણ એ એની અમને અધિકાર અધિકતા નથી. અધિકતા તો શુદ્ધાત્માની છે. આ પર્યાય તો નાશવાન છે. ગણધર ભગવાનને ચાર પ્રકારના જ્ઞાન પ્રગટ થાય છે, મતિ શુદ્ધ અવધિ ને મનોપર્ય જ્ઞાન. લાખો ભાવ પછી, હજારો નહીં લાખો ભાવ પછી, જેને લાખો ભાવ હોય એને લાખો ભાવ પછી આ જીવને આ ભાવમાં આ વિકલ્પ ઉઠશે. આ પદાર્થ રૂપી પદાર્થ તમે અત્યારે જાણી જોઈએ. દસ ભાવ પછી આ જીવ એને આ મનમાં વિકલ્પ ઉઠશે રૂપી પદાર્થ એનો અત્યારે જાણી જોઈએ. એવી તાકાત મન પ્રેમ જ્ઞાની એ ચાર પ્રકારના જ્ઞાનમાં પણ ઉર્ધ તો આત્મા છે, પર્યાય તો ગૌણ છે, નાશમાન છે. એ વાત કરે છે કે ચૈતન્ય પુરથી ભરેલું જેનું સ્વરૂપ છે, જે વિચારવંત ડાયા પુરુષોને, વિચારવંત એટલે અનુભવી, વિચાર એટલે માનસિક વિચાર નહીં, આત્મિક જ્ઞાન, વિચારવંત ડાયા પુરુષોને સમ્યક દ્રષ્ટિ શ્રાવક અને સાધુ ડાયા અને મિથ્યા દ્રષ્ટિ બધા ગાંડા પાગલ છે. એ અજ્ઞાની જ્ઞાનીને પાગલ કે ને જ્ઞાની અજ્ઞાનીને પાગલ કે એ હૈરાન કરે છે. આ પાગલ જે વાત કરે છે. અત્યારે આત્મા શુદ્ધ છે, સંસારની જીવનું હા પાગલ થઈ ગયા, પાગલ નાનીને બેસેની ને એ બેસેની નાની કે હાથ હાથમાં ઊંચો કરી શકતો નથી, પેટ્રોલથી મોટર ચાલતી નથી, ઇલેક્ટ્રિકથી પંખો હાલતો નથી, એ કે પાગલ લાગે છે અજ્ઞાની ને નાનીઓ પાગલ લાગે અને જ્ઞાનીઓને અજ્ઞાની પાગલ લાગે. આ તો હેલા કરે છે રાજકાળથી કે આજની નથી વાત. જે વિચારવંત ડાયા એટલે સમ્યક દ્રષ્ટિ ધર્માત્મ એ પુરુષોને આ ગોચર નામ ગમ્ય છે. એ ઉપર કયો એવો સુધાર્થમાં એને ગોચર નામ ગમ્ય નામ અનુભવમાં આવ્યો છે. એવા આત્મામાં જ્ઞાનીઓને જે શુદ્ધાત્માનો અનુભવ વર્તે છે એવો જ તારો શુદ્ધાત્મા છે. એ તારા શુદ્ધાત્મામાં તું રૂચિ કેમ કરતો નથી, તારા શુદ્ધાત્માની પ્રીતિને રૂચિ કેમ કરતો નથી અને પુણ્યને પુણ્યના ફળની રૂચિમાં બોલ્યો છો? તું રૂચિ કેમ કરતો નથી અને દુષ્ટતરૂપ સંસારના સુખને કેમ ઈચ્છે છે? સંસારનું સુખ ઇઝ ઇક્વલ ટુ દુઃખ, સંસારનું સુખ ઇઝ ઇક્વલ ટુ દુઃખ. એ તો લૌકિક ભાષાએ વ્યવહારિક ભાષાએ એને સુખી કહેવાય કે ચતુર્ભુજભાઈ બહુ સુખી છે એમ કહેવાય. ગાંડા માણસો કે એ છે કે એવું જે સંસારનું સુખ એને તું કેમ ઈચ્છી રહ્યો છો અને આત્માના સુખને કેમ તું રૂચિ કરતો નથી? એને ક્યાં કઈ ફોલો કરવો છે? નગ્ન દિગંબર મુનિ કપડાય નથી, એને કપડાય માંગવા નથી. બે ચાર દિવસે આ ઈચ્છા થાય આવે અનુકૂળતા હોય તો આ ઉભા ઉભા લઈ લઈને પાછા જંગલમાં ચાલ્યા જાય. એને કઈ ફોલો કરવો નથી, પૈસા લેવા નથી, કોઈની પ્રશંસા કરવી નથી. નાગા બાવા બાદશાહથી પણ આગા કાંઈ લેવાના બે તાજ બાદશાહ. એને તો જેવું પોતાને ભાષે છે એવું પોતે કહે છે. કરુણા કરીને હે જગતના આત્માઓ, તમે શુદ્ધાત્મામાં રૂચિ કેમ કરતા નથી ને દેહમાં રૂચિ કરો છો? દીકરામાં, કુટુંબમાં, પરિવારમાં, ધનમાં, પુણ્યને પુણ્યના ફળની રૂચિ તમે રાખો છો એ તો તમારા માટે અહિતનું કારણ છે. અને દુષ્કર્મ સંસારના સુખને કેમ વાંચો છો? વાંચો છો, ઈચ્છો છો કેમ? સંસારના સુખને કેમ ઈચ્છો છો અને આત્માના સુખને કેમ ઈચ્છતા નથી? ચોખ્ખી વાત કરે છે. કરુણા કરીને જગતના જીવોને અજ્ઞાન કેમ ટળે એને કંઈ જોતું નથી. એને શું જોયું? એને ઘર નથી, બહાર નથી, તો જંગલમાં એનો વાસ છે. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસે આહારની ઈચ્છા થાય, ગામમાં આવી ઉભા ઉભા લઈ ચાલે જાય. એ 55 નંબરનો શ્લોક થયો, 39 ગાથા પછીનો શ્લોક થયો. હવે 40 નંબરની ગાથા આવે છે. જો ઠીદી બંધ ઠાણા વેણી ઠાણા પદેશ ઠાણા બા જો અનુભાગ ઠાણા જીવસ ન ઉદય ઠાણા બા જે બંધ ઠાનો પ્રકૃતિ ઠાન પ્રદેશના ઠાનો નહીં અનુભાગ ના નહી સ્થાન જીવે ઉદય ના સ્થાનો નહી. આ જગતને જીવોને આ જીવ કર્મ તો બાંધે છે ને, જીવ તો કર્મથી બંધાયેલો તો છે ને, સંસારી જીવ કર્મથી બંધાયેલો તો છે ને. આ એવું સલ્ય અનાધિકારથી જીવને છે એની અપૂરો વાત કહે છે. આ વાત સાંભળવાનું પડે. વ્યવહાર નહીં કર્મનો બંધ છે, પણ પ્રતિપક્ષ એક નિશ્ચય નહીંથી જોવે તો આત્માને કર્મનો બંધ થતો નથી. જેમ કમળી પત્ર હોય છે, કમળનું પત્ર એ પાણીમાં ડૂબેલું હોય, પાણીમાં ડૂબેલું હોય, ડૂબવા હોય, પણ એના રૂવાળા રૂખા એવા હોય છે કે પાણી એને સ્પર્શ કરતું નથી. એને પાણીના સંયોગ સંબંધથી જુઓ તો પાણીમાં ડૂબેલું સ્પર્શેલું દેખાય છે, પણ એના સ્વભાવની સમીપે જેને જુઓ તો એ પાણી એને અડતું નથી. એમ ભગવાન જે આત્મા છે એ કર્મથી બંધાયેલો છે. તું વ્યવહાર દ્રષ્ટિથી જોવાનું બંધ કરીને નિશ્ચય દ્રષ્ટિથી, અંતરદ્રષ્ટિથી આત્માને જો તો દેખાશે, બહિર્દ્રષ્ટિથી આત્મા નહીં દેખાશ, ઇન્દ્રિય જ્ઞાનથી આત્મા નહીં જણાય. એ વાત અપૂર્વ આચાર્ય મહારાજે કહેવા માંગે છે. અનિવાર્ય જીવને કે આત્માને, વર્તમાનના આત્માને, સંસારી જીવોને સ્થિતિબંધ સ્થાનો નથી, પ્રકૃતિ સ્થાનો નથી, પ્રદેશ સ્થાનો નથી, અનુભવ સ્થાનો નથી કે ઉદય સ્થાનો નથી. હવે એની ટીકા કરીએ, એમાં એક એક શબ્દનો વિસ્તાર કરીને સમજાવશે કે સ્થિતિબંધ, પ્રકૃતિબંધ, અનુભવ, પ્રદેશબંધ કોને કહેવાય. ચાર પ્રકારના કર્મના બંધ થાય છે. સંયોગ સંબંધ કર્મનો આત્માની પર્યાયની સાથે સંયોગ સંબંધ થાય છે. આત્માની સાથે કર્મ બંધાતા નથી, આત્માની સાથે કર્મ બંધાતા નથી, એના બહિર્મુખ પરિણામની સાથે કર્મનો સંબંધ બંધ છે. આત્મા તો અબંધ છે, બંધાયેલો હોવા છતાં અબંધ છે. વ્યવહાર નહીં કહે છે કે આત્મા આઠ પ્રકારના કર્મથી બંધાયેલો છે. એ જ વખતે એક સ્વભાવ દ્રષ્ટિનું કથન નિશ્ચય નથી જોવામાં આવે તો આત્મા કર્મથી બંધાયેલો અત્યારે નથી, આઠ કર્મથી અત્યારે ભિન્ન છે. એ આત્મા આત્માને ઉપાધિ છે, એ આત્મા લક્ષ કરવાયું છે. એનું લક્ષ કરીને લીન થાય તો આઠ પ્રકારના કર્મનો અભાવ થઈ, પહેલા ચાર ઘાતી કર્મનો ભાવ થાય અને પછી અઘાતી કર્મનો ભાવ થઈ સિદ્ધ પરમાત્મા બની જાય. આ ધર્મ કેમ થાય એની વાત ચાલે છે. ટીકા અહીં આ ગાથામાં, અહીં એટલે આ ગાથામાં, ગાથાએ ગાથાએ જુદા જુદા પ્રકારોથી સમજાવે છે આત્માનું સ્વરૂપ. સમજાવવું છે આત્માનું સ્વરૂપ, પણ એને અમુક પ્રકારનું શલ્ય થઈ ગયું છે તો તથા પ્રકારનું શલ્ય કાઢવા માટે અહીંયા શું શલ્ય કાઢે છે કે આત્મા કર્મથી બંધાયેલો છે એમ અનાદિથી જીવ માને છે. આચાર્ય ભગવાન કહે છે તારો આત્મા અત્યારે કર્મથી બંધાયેલો નથી, તો મુક્ત છો. જો કર્મથી બંધ ન હોય તો અત્યારે સિદ્ધ થઈ જાય કે અત્યારે તું સિદ્ધ છો. સ્વભાવ દ્રષ્ટિથી જો બે પ્રકારની દ્રષ્ટિ છે જોવાની, એક પર્યાય દ્રષ્ટિને એક દ્રવ્ય દ્રષ્ટિ, એક સંયોગ દ્રષ્ટિને એક સ્વભાવ દ્રષ્ટિ. સંયોગથી જોવે છે, શરીરનો સંબંધ છે, કર્મનો સંબંધ છે, કર્મનો ઉદય છે, કર્મના ઉદયમાં જોડાતા રાગ થાય છે, એ બધી બહિર્દ્રષ્ટિથી જોવે છે. અંતરદ્રષ્ટિ વડે એ આત્માને જોતો નથી. એની આ ગાથામાં પાંચ મિનિટ બાકી છે. અહીં આ ગાથામાં પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ અને પ્રદેશબંધના સ્થાનોનો તથા ઉદયના સ્થાનોનો સમૂહ જીવને નથી એમ કહ્યું છે. એટલે તો મૂળ ગાથાનો ટૂંકામાં અર્થ કર્યો. હવે ટીકાના વિસ્તાર, હવે એક એક બોલનો વિસ્તાર કરશે કે પ્રકૃતિબંધ કોને કહેવાય, સ્થિતિબંધ કોને કહેવાય, અનુભાગબંધ કોને કહેવાય અને પ્રદેશબંધ. આ કર્મની થિયરી છે. નાના વર્ણાદી આઠ પ્રકારનો બંધ થાય છે એની ચાર પ્રકાર પડે છે, ચારે પ્રકારનું વર્ણન કરે છે. હવે આગળ એક એક બોલ આવશે. સદા નિરુપરાગ જેનું સ્વરૂપ છે આ. સદા એટલે હંમેશને માટે, રાગ રહિત જેનું સ્વરૂપ એટલે આત્માનું સ્વરૂપ છે, એવા નિરંજન અંજન મેલ રહિત નિર્દોષ નિજ પરમાત્મા તત્વને, આ આત્માને ખરેખર દ્રવ્યકર્મના જગન્ય મધ્યમ કે ઉત્તર સ્થિતિબંધ સ્થાનો, સ્થિતિબંધના સ્થાનો પ્રકારો નથી. પહેલા સ્થિતિબંધ લીધો, એમાં પહેલા પ્રકૃતિબંધ છે ટીકામાં, અને આચાર્ય ભગવાનની મૂળ ગાથામાં સ્થિતિબંધ છે. આચાર્ય ભગવાનની કુમકુમ ભગવાનની ગાથા છે ને, એમાં સ્થિતિબંધ છે. એટલે ટીકાકારે એનો વિસ્તાર કરતા પહેલા સ્થિતિબંધ લીધો અને હુમા પ્રકૃતિ બંધ લીધો છે પહેલો ટીકાકાર. હા બરાબર, એ હરિગીતમાં પ્રકૃતિ છે, મૂળમાં તો સ્થિતિબંધ બરાબર. પ્રાકૃતમાં પણ સ્થિતિબંધ હે, સંસ્કૃતમાં પણ સ્થિતિબંધ. જો સંસ્કૃત છે ને, અર્થ પ્રકૃતિ સ્થિતિ લખેલી પ્રકૃતિ છે સંસ્કૃત. સંસ્કૃતની લીટી નીચે ટીકા, અત્ર અત્ર પ્રકૃતિ પહેલું લખ્યું છે. એટલે ટીકાકારે જે કહ્યું છે એ ટીકાકારે પ્રકૃતિ લીધું, પહેલા કુંકુમ ભગવાને સ્થિતિ લખ્યું અને ટીકાકાર પદ્મમલધારી દેવે પ્રકૃતિ લીધું. ટૂંકી છે કે સદા નિરુપરાગ જેનું સ્વરૂપ છે, રાગ રહિત ભગવાન આત્મા અત્યારે બિરાજમાન છે, એવા નિરંજન રાગ છે મેલ છે. મેલ જેમ કપડામાં મેલ લાગેલો હોય પણ એ મેલથી રહિત નિરંજન કપડું સફેદ છે, એમાં ભગવાન આત્મા છે. એ રાગના મલિન ભાવથી રહિત નિર્દોષ દોષ રહિત નિજ પરમાત્મા તત્વને, આ પરમાત્મા છે હો અત્યારે. અરે કેવળીને સુત કેવળી કહે છે કે તું અત્યારે પરમાત્મા છો, એવા પરમાત્માનું અવલંબન લેતા તને તું પરમાત્મા થઈ જઈશ. હા એ વાત કરે છે. નિજ પરમાત્મા હો, આ સ્થિત પરમાત્માની વાત નથી. અત્યારે આ પરમાત્મા છે પણ એ હું જેને પામર છું, પામરથી જોવે છે. પામરને તું ગૌણ કરી નાખ તો તું અંદરમાં પરમાત્મા છો. નિજ પરમાત્મા તત્વને જો અહીંયા સદા નિરૂપરા કહ્યું ને અહીંયા, અને ઓમાં શું કહ્યું હતું પહેલા, ત્રિકાળ નિરૂપાધિ જેનું સ્વરૂપ છે 39માં. 39માં એમ કહ્યું, બીજા શાસ્ત્રો આવી જશે જેમ સાથે, એટલે સામાં શાસ્ત્રો હશે ને તો મજા આવશે. મજા ઉમા ત્રિકાળ નિરૂપાધિ એ તો આવશે ઉતાવળ અઠવાડિયે, તો હવે તો આવ્યા કરશે. કો ત્રિકાળ નિરૂપાધિ જેનું સ્વરૂપ છે, ત્રણેય કાળ આદિવ્યાધિની ઉપાધિથી રહિત આત્મા છે એમ કહ્યું છું. અને આમાં કહે છે સદા ત્રણેય કાળ હંમેશા નિરૂપરા, રાગ અને દ્વેષ મોહ એવી જે મલિન ભાવો એનાથી આત્મા રહે છે. નીચે નિરૂપરાગ નો અર્થ કર્યો છે, ઉપરાગ વિનાન. ઉપરાગ એટલે કોઈ પદાર્થમાં અન્ય ઉપાધિની સમીપતાના નિમિત્તે થતો ઉપાધિને અનુરૂપ વિકારી ભાવ, ઔપાધિક ભાવ, વિકાર અને મલિનતા કહેવામાં આવે છે. એવો જે મલિન ભાવ એ પરમાત્મા તત્વને ખરેખર દ્રવ્ય કર્મ, જ્ઞાનાવરણાદી આઠ પ્રકારના કર્મને દ્રવ્ય કર્મ કહેવાય, શરીરને નો કર્મ કહેવાય અને રાગાદીને ભાવ કર્મ કહેવાય. કર્મ શબ્દ એક છે, કર્મના ત્રણ અર્થ થાય છે, એક રાગાદી ભાવ કર્મ, એક જ્ઞાનાવરણાદી દ્રવ્ય કર્મ અને એક શરીર એને નો કર્મ. પણ કર્મ શબ્દ કર્મ કોમન છે, કર્મના ત્રણ અર્થ ભાવકર્મ, દ્રવ્ય કર્મ અને શરીરને નોકર્મ. એક એ છે કે દ્રવ્ય કર્મના અહીં નોકર્મની વાત નથી, આ દ્રવ્ય કર્મની વાત છે. કેમ કે ચાર પ્રકારના બંધને દ્રવ્ય કર્મ છે કહેવાય. આ નોકર્મ છે અને દ્રવ્ય કર્મ બીજું અને ભાવ કર્મ જુદું. ખરેખર દ્રવ્ય કર્મના જગન્ય સ્થિતિબંધ એટલે અમુક કાળ સુધી કર્મનો સંબંધ જીવની સાથે રહે અને પછી છૂટી જાય. અંતર્મૂર્તની કર્મનો બંધ થાય, કોઈ જીવના પરિણામનું નિમિત્ત પામી અને અંતર્મૂર્ત 48 મિનિટની અંદર અંદરનો બંધ થાય અને એ પછી બંધનો અભાવ થઈ જાય, નિર્જરી જાય કર્મ, એ જગન્ય કહેવાય. મધ્યમ 30 કરોડ કોડીનો કર્મનો બંધ થાય તેને મધ્યમ કહેવાય અને 70 કરોડ કોડીનો બંધ થાય તેને ઉત્કૃષ્ટ બંધ કહેવાય. એને સ્થિતિબંધ. સ્થિતિ એટલે જીવની સાથે કર્મ આટલા કાળ સુધી ચૂંટેલા રહેશે એને સ્થિતિબંધ કહેવામાં આવે. કર્મ બંધાયેલા રહીએ અને જીવ રેખડા કરે અને કર્મનો ઉદય આવ્યા કરે અને જોડાયા કરે અને પોતાના સ્વરૂપને ભૂલી જાય, તો રખડપાટી ચાલુ રહે. અહીંયા કે છે કે 70 કરોડ કોડી કર્મનો બંધ આત્માને થયો નથી, એવા આત્માને તું અત્યારે જાણી લે તો 70 કરોડ કોડીનો બંધનો અભાવ તેને બહુ થઈ જશે. તારે ગભરાવાની જરૂર છે. તો પરમાત્મા થવાનું છે, પરમાત્મા થઈ જાય ખ્યાલ આવી જાય. કર્મનો બંધ થાય છે એ અનાત્મામાં થાય છે. શુદ્ધાત્માને કર્મનો બંધ લાગતો વળતું નથી, તને બંધ થયો જ નથી અને બંધ જેને થાય છે તું નથી, તું તો અબંધ છો. જગન્ય મન, મધ્યમ મન અને ઉત્કૃષ્ટ 70 કરોડ કોડી કર્મનો બંધ થાય છે. એ વ્યવહાર છે બધો, નિશ્ચયથી આત્મા અબંધ છે. લોકો છે આત્મા, ચિકાસની સાથે બંધ થાય છે, લુકાસની સાથે બંધ થતો નથી. અલૌકિક અપૂર્વ વાત આ જીનેન્દ્ર ભગવાન ત્રણલોકના નાથ એને કહેલી આ વાત છે. કોઈને તત્વનો અભ્યાસ નહીં, વ્યવહારની વાતમાં બધા બુજાઈ ગયા. નિશ્ચય એટલે યથાર્થ આત્માનું શું સ્વરૂપ છે, એ કિનારાએ નડિયા અને એ સાંભળનારાએ ઓછા ને કિનારાએ પણ ઓછા એવું આત્માનું સ્વરૂપ છે સમજવા જવું. અહીંયા છે અત્યારે બોજુ છે. કર્મનો બંધ તમે થયો નથી, ગભરાવાની જરૂર નથી. કર્મનો ઉદય આવશે નહીં, તું એમાં જોડાતો નથી, જોડાય છે બીજો, ન જોડાય છે હું. આ વાત અપૂર્વ આવવાની છે, અપૂર્વ વાત આવવાની છે. આ અધિકાર અને પૂર્વ છે.
ભાવ મેં સ્થિર રહું માવન.
કોઈ શાસ્ત્ર નથી આ ભય ભાગી જાય એવો શાસ્ત્ર છે. 70 પુરાણમાં તને કર્મ કરે છે, ઓલો ગભરાઈ જાય, અરે આટલા બધા કર્મ કેથી કરશે, અરે તું બંધાણો જ નથી અત્યારે મુક્ત છો.
જ્ઞાની નો જન્મ ભય પ્રમાણ હોય કે ભય નો નાશ કરવો,
નાશ કરવા માટે ભય શાસ્ત્ર નથી, નિર્ભય કરવા માટે.